આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારથી દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો માર્ગ મોકળો થયો. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની સ્પષ્ટતા, અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની સરકારની કોઈ જ યોજના નથી. નીતિ આયોગે આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો. દિલ્હી વડી અદાલતે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પાસે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ દાખલ કરેલી અરજીનો જવાબ માંગ્યો. અને કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચકની મદદથી માત્ર 6 મહિનામાં 600 કરોડ રૂપિયાના સાયબર નુકસાનને અટકાવ્યું. સમાચાર વિગતવાર. ભારત અને ન્યૂઝીલેન્ડે આજે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર એફટીએ વાટાઘાટોના સફળ સમાપનની જાહેરાત કરી. આ કરાર 5 ઔપચારિક વાટાઘાટો અને એક વ્યક્તિગત અને વર્ચ્યુઅલ મધ્યસ્થી પર સતત અને તીવ્ર ચર્ચાઓ દ્વારા પૂર્ણ થયો. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે એફટીએ ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નવીનતાઓ માટે વિવિધ તકોનું નિર્માણ કરશે. શ્રી ગોયલે નોંધ્યું કે આ ભારતનો 3જો એફટીએ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, યુકે અને હવે ન્યૂઝીલેન્ડ સામેલ છે, અને ટૂંક સમયમાં કેનેડા સાથે વેપાર ચર્ચા શરૂ કરાશે. તેમણે વધુમાં ભાર મૂક્યો કે ભારત ન્યૂઝીલેન્ડ એફટીએ ભારતની નિકાસના 100% પર શૂન્ય કર સુનિશ્ચિત કરશે, જેમાં તમામ ટેરિફ નાબૂદ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર એફટીએ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ ભાગીદારી નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત વિવિધ ક્ષેત્રોમાં ન્યૂઝીલેન્ડ તરફથી $20 અબજ થી વધુના રોકાણનું સ્વાગત કરે છે. તેમણે ઉમેર્યું કે ભારતના પ્રતિભાશાળી યુવાનો, ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુધારા સંચાલિત અર્થતંત્ર નવીનતા, વિકાસ અને લાંબા ગાળાની ભાગીદારી માટે મજબૂત પાયો પૂરો પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ રમતગમત, શિક્ષણ અને સાંસ્કૃતિક જોડાણો જેવા અન્ય ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર એફટીએને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક સીમા ચિહ્નરૂપ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીએ કહ્યું કે એફટીએ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું. ડોક્ટર જયશંકરે કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીને ઝડપી વિકાસના માર્ગ પર મૂકે છે. તેમણે ઉમેર્યું કે એફટીએ ચોક્કસપણે તમામ ક્ષેત્રોમાં વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વેગ આપશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની કોઈ યોજના નથી અને તેનું એકમાત્ર અને વિશિષ્ટ ધ્યાન આ શ્રેણીના રક્ષણ પર છે. નવી દિલ્હીમાં એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા શ્રી યાદવે કહ્યું કે ફુલેરા, અજમેર, ઉદયપુર અને બુંદી સહિતના ઘણા શહેરો પહેલાથી જ અરવલ્લીમાં સ્થિત છે, જ્યાં સદીઓથી માનવો વસે છે. તેમણે ઉમેર્યું કે સર્વોચ્ચ અદાલતે અરવલ્લીના સંરક્ષિત વિસ્તારોને વ્યાખ્યાયિત કર્યા છે, તેના આધારે રાજ્યોએ કડક નિયમો બનાવવા જરૂરી છે. મંત્રીએ કહ્યું કે લગભગ 90% વિસ્તારમાં ખાણકામ પ્રવૃત્તિઓ શક્ય નથી.
अरावली और अरावली रेंज को जियोलॉजिकल सर्वे ऑफ इंडिया, फॉरेस्ट सर्वे ऑफ इंडिया और मिनिस्ट्री ऑफ एनवायरमेंट, इनसे सर्वेयर ऑफ इंडिया, इन सबसे इनकी टेक्निकल कमेटी के माध्यम से जिस डेफिनेशन को निर्धारित किया है उसमें राज्यों को स्ट्रिक्टर रूल बनाने की आवश्यकता होगी. और 90% पार्ट जो है उसमें तो आप माइनिंग एक्टिविटी से बाहर ही हो जाओगे. मैं आपको कोट अनकोट कह रहा हूं, कहीं भी कह देना, 90% में तो माइनिंग हो ही नहीं सकती है.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે અરવલ્લીના 0.19%થી વધુ વિસ્તારમાં નવું ખાણકામ શક્ય નથી.
નઈ માઇનિંગ સુપ્રીમ કોર્ટ કા જો પ્લાન હૈ, સાયન્ટિફિક પ્લાન, પહેલે સાયન્ટિફિક પ્લાન હોગા, ICFR હોગી, ઉસકે બાદ સોચા જાયેગા. પર મેં બિલકુલ સ્પષ્ટ રૂપ સે બતા રહા હું, 0.19% સે જ્યાદા મેં હો હી નહીં પાયેગા.
નીતિ આયોગે આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલનો ઉદ્દેશ અગ્રણી ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વૈશ્વિક શૈક્ષણિક અને સંશોધનમાં મોખરે રાખવાનો છે. આ અહેવાલમાં 22 નીતિ ભલામણો, ચોક્કસ હિસ્સેદારો માટે 76 કાર્યમાર્ગો, 125 પ્રદર્શન સફળતા સૂચકાંકો અને વિવિધ પ્રણાલીગત અને સંસ્થાકીય હિસ્સેદારો દ્વારા હાલમાં અમલમાં મૂકવામાં આવી રહેલી 30 ભારતીય અને વૈશ્વિક પ્રથાઓની રૂપરેખા આપવામાં આવી છે. મુખ્ય ભલામણોમાં આંતરરાષ્ટ્રીયકરણના અમલીકરણ માટે એક વ્યાપક વ્યૂહરચના ડિઝાઇન કરવી અને ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજદૂત નેટવર્ક બનાવવાનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આજે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 સંકલ્પને હાંસલ કરવામાં સનદી અધિકારીઓ મુખ્ય ભૂમિકા ભજવશે. નવી દિલ્હીમાં 2023 અને 2024 બેચના ભારતીય સંરક્ષણ ખાતા સેવા IDAS અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરતા ઉપરાષ્ટ્રપતિએ પ્રમાણિકતા, પારદર્શિતા, સતર્કતા અને જવાબદારીના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નોંધ્યું કે જાહેર નાણાં કરદાતાઓના મહેનતથી કમાયેલા યોગદાનનું પ્રતિનિધિત્વ કરે છે. દિલ્હી વડી અદાલતે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિદેશાલય ED દ્વારા દાખલ કરાયેલી અરજીનો જવાબ આપવા જણાવ્યું છે. ED ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે, જેણે આ કેસમાં તેમની સામેની ચાર્જશીટ પર નોંધ લેવાનો ઇન્કાર કર્યો હતો. ન્યાયાધીશ રવિન્દર દુડેજાએ મુખ્ય અરજી તેમજ 16 ડિસેમ્બરના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી ED અરજી પર કોંગ્રેસ નેતાઓ અને અન્ય લોકોને નોટિસ પાઠવી હતી. વડી અદાલત આ મામલાની વધુ સુનાવણી આગામી વર્ષે 12 માર્ચે હાથ ધરશે. ગોવાની અદાલતે આજે બીચ બાય રોમિયો લેન નાઇટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની પોલીસ કસ્ટડી 5 દિવસ માટે લંબાવી છે, જ્યાં આ મહિનાની 6 તારીખે ભયાનક આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી બંને થાઇલેન્ડ ભાગી ગયા હતા અને 17 ડિસેમ્બરે તેમને ત્યાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા હતા. અંજુના પોલીસે તેમની સામે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસે બ્રિટન ભાગી ગયેલા આરોપી બ્રિટિશ નાગરિક સુનિંદર કુમાર ખોસલા સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક FRI મદદથી માત્ર 6 મહિનામાં 600 કરોડ રૂપિયાના સાયબર નુકસાનને અટકાવ્યું છે. સંદેશા વ્યવહાર મંત્રાલયે માહિતી આપી હતી કે 1000થી વધુ બેન્કો, થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રદાતાઓ અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મમાં જોડાયા છે અને FRIને સક્રિયપણે અપનાવવાનું શરૂ કર્યું છે. FRI ભારતીય રિઝર્વ બેંક અને રાષ્ટ્રીય ચૂકવણી નિગમના સક્રિય સમર્થન દ્વારા સંચાલિત છે. આનાથી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ મોટા પાયે જોડાઈ રહી છે. ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં 8 મુખ્ય ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં 1.8% વધારો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે નવેમ્બરમાં સિમેન્ટ, સ્ટીલ, ખાતર અને કોલસાના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ, પરિવહન અને કનેક્ટિવિટી પર ઉચ્ચસ્તરીય કાર્યદળની બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ જણાવ્યું કે આ બેઠકની અધ્યક્ષતા ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક સહાયે કરી હતી. ભારત અને વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ પરંપરાગત દવાને વૈશ્વિક આરોગ્ય સંભાળ ધોરણોમાં એકીકૃત કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. આયુષ મંત્રાલય અને WHOએ આ સંદર્ભમાં નવી દિલ્હીમાં 2 દિવસીય ટેકનિકલ પ્રોજેક્ટ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં આરોગ્ય હસ્તક્ષેપોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ હેઠળ સ્થાપિત પરંપરાગત દવા હસ્તક્ષેપ કોડ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારથી દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો માર્ગ મોકળો થયો. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની સ્પષ્ટતા, અરવલ્લી ક્ષેત્રમાં શહેરીકરણની સરકારની કોઈ જ યોજના નથી. નીતિ આયોગે આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો. દિલ્હી વડી અદાલતે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પાસે નેશનલ હેરાલ્ડ કેસમાં ED દાખલ કરેલી અરજીનો જવાબ માંગ્યો અને કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી જોખમ સૂચકની મદદથી માત્ર 6 મહિનામાં 600 કરોડ રૂપિયાના સાયબર નુકસાનને અટકાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.